લક્ષ જ્યારે આત્મા કરે છે ત્યારે તેને ભીનપણે ઉપાસવામાં એનું અવલોકન, ત્યારે આત્મામાં એક શુદ્ધતા પ્રગટ થાય છે. તો શુદ્ધતા જ્યારે પ્રગટ થઈ ત્યારે ભાન થયું, અરે હું તો અનાદિ અનંત શુદ્ધ જ હતો, હું અશુદ્ધ થયો જ નહોતો, હું તો અશુદ્ધ નહોતો થયો, શુદ્ધ હતો, છતાં મારા અજ્ઞાનથી હું અશુદ્ધ થયો એમ મને ભ્રમણા થઈ હતી. આજે મને અનુભવ થયો, ભ્રમણા ભાંગી ગઈ કે હું તો અનાદિ અનંત શુદ્ધ જ છું. બસ એમ સમ્યક દર્શન થયું ત્યારે એને હું શુદ્ધ છું. આત્માની ઉપાસના કરી, સેવા કરી, આરાધના કરી, જે નિમિત્તની આરાધના કરતો હતો, અગ્નિ આરાધનામાં પડ્યો તો આત્મા, એ પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈ અને જે અનુભવ થયો, આરાધના કરી, સેવા કરી, ઉપાસના કરી, ત્યારે અનુભવ થતા હું શુદ્ધ છું એમ એને અનુભવમાં આવી ગયો. પ્રતીતમાં એને શ્રદ્ધામાં પણ આવ્યું કે હું તો ત્રણેય કાળ શુદ્ધ છું, શુદ્ધ થયો નથી, હું તો શુદ્ધ છું જ એમ એમ અનુભવમાં શ્રદ્ધામાં દ્રષ્ટિમાં આવી ગયો આત્મા. બરાબર પાકો. હવે જ્યારે એવી પરિસ્થિતિ થાય છે ત્યારે શ્રદ્ધાને શ્રદ્ધામાં એવો આવ્યો અને નિશ્ચય નયના જ્ઞાનમાં પણ એવો આવ્યો. શ્રદ્ધામાં પણ જે આવ્યો એ નિશ્ચય નયરૂપ જે જ્ઞાન પ્રગટ થયું શુદ્ધ નહીં એમાં પણ એવો આવ્યો. પણ એવો જ્યારે આવ્યો ત્યારે એ આત્માને આત્માએ જાણ્યો, જાણવા રૂપે પરિણમો, જાણવા રૂપે પરિણમો, જાણનારને જાણવા રૂપે પરિણમે છે. ત્યારે પરિસ્થિતિ શું થાય છે એનો વળી જે શબ્દ વાપરો તો એ હવે આવે છે જ્ઞાનનો વિષય, દ્રષ્ટિનો વિષય આવી ગયો, દ્રષ્ટિ પ્રધાન કથન આવી ગયું, હવે જ્ઞાન પ્રધાન. જ્ઞાન પ્રધાન પણ સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન નહીં. થાય સાથે થાય સમયે સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય, થાય ને થાય જ. એ સમ્યક જ્ઞાન જે થાય એ જેમ છે એમ જાણી લે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે ને એ નિશ્ચય વ્યવહાર જેમ છે એમ એને જાણે છે. જ્ઞાનમાં શક્તિ જાણવાની છે, શ્રદ્ધામાં જાણવાની શક્તિ નથી. હા જ્ઞાન પર્યાય એકમેક થઈ અને એ જ્ઞાન પર્યાય નિશ્ચયથી એમ જાણે છે કે આ પર્યાય પ્રગટ થઈ એનાથી રહીત છું, અને વ્યવહાર નહીંથી એમ જાણું છું કે પર્યાયથી હું સહિત પણ છું. રહિત અને સહિત એનું બેનું જ્ઞાન એક સમયમાં થાય ત્યારે દ્રષ્ટિના વિષય પણ જેમ છે એમ તેમ રહ્યો, નિશ્ચય નહીં પણ થઈ, વ્યવહાર નહીંનું પણ જ્ઞાન થયું, કોઈ પણ પ્રકારનો દોષ અનુભવમાં લાગતો નથી, જેમ છે એમ યથાર્થ જાણે છે. બસ પક્ષપાત રહીત, પછી પક્ષ ન રહીએ, આવો છું ને તેવો છું એમ પક્ષને અનુભવ રહીએ. વળી જે વળી શબ્દ મૂક્યો છે મૂળમાં, એ ટીકાકારે પણ વળી મૂક્યો, વળી શબ્દ રાખ્યો ને વળી. હવે બીજું પડખું જ્ઞાનનું, વળી ટીકામાં પણ વળી પેલો દ્રષ્ટાંત આપે છે, બાપા મળ્યો વળી છે ને સોલમાં પેજ ઉપર વળી દાય. બસ એ હવે આ જ્ઞાનનો વિષય આવ્યો. હવે પેલા દ્રષ્ટાંત આપે છે કે દાહ્યના એટલે બળવા યોગ પદાર્થા, પદાર્થના એટલે આ નિમિત્તનું કથન પેલું આવ્યું. છાણા લાકડા જે છે એ બળવા લોક પદાર્થ છે, એને અગ્નિ બાળે છે એમ. તો કે છે કે દાહ્યના આકારે થવાથી એટલે બળવા યોગ પદાર્થના આકારે એટલે એના સ્વરૂપે એના પર્યાયે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે ને, ઓલો નિમિત્ત છે લાકડું અને અગ્નિની પર્યાય એ નૈમિત્તિક છે એમ. એના આકારે થવાથી અગ્નિને દહન એટલે બાળનાર એમ કહેવાય છે. આ બાળનાર છે ને બળવા લાયક પદાર્થને અગ્નિ બાળે છે એમ કહેવામાં આવે છે એમ કહેવાય છે. તો પણ આમ હોવા છતાં પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, એટલે કે દાહ્યકૃત એટલે બળવા લાયક જે પદાર્થ છે એની ક્રિયા થઈ તો પણ તેને અશુદ્ધતા તેને નથી. જેમ કોલસાને અગ્નિ બાળે તો અગ્નિ કાળી થતી નથી, પીળી રહીએ છે, એમ અગ્નિ રૂને બાળે તો અગ્નિ સફેદ થતી નથી. અગ્નિ તો અગ્નિ છે, રૂ તો રૂ છે, કોલસો તો કોલસો છે, અગ્નિ તો અગ્નિ છે. અગ્નિ પોતાના રૂપને છોડતી નથી, એમ અગ્નિ પોતાના સ્વભાવને છોડીને લાકડા રૂપે કે કોલસા રૂપે કે રૂ રૂપે થતી નથી. માટે દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. જો અગ્નિ જેને બાળે એના રૂપે થઈ જાય તો દાહ્યકૃત અશુદ્ધતા આવી જાય. તો કોલસાને બાળતા અગ્નિ કાળી થઈ જાય.
જેમ આંખ જોવે છે પણ તે પદાર્થ રૂપ થતી નથી,
તે રૂપે થતી નથી,
કોઈ દિવસ થતી નથી.
હા, એમ એ તો સિદ્ધાંતમાં આવશે. હવે આ તો દ્રષ્ટાંત, પેલા સિદ્ધાંતમાં એ આવશે. પણ દ્રષ્ટાંત એમ કે છે કે પેલા દ્રષ્ટાંત તમે સમજો તો સિદ્ધાંત તમને સમજાશે, બેસશે. કે અગ્નિ છે એ પીળા રૂપે પ્રણમે છે, પીળા કલર રૂપે. હવે છતાં કોલસો કાળો છે. હવે કોલસાને જો બાળતા અગ્નિ પોતે કાળી થઈ જાય તો દાહ્યકૃત અશુદ્ધતા આવી જાય. કોલસાકૃત, કોલસાકૃત કાળપ, કોલસાકૃત કાળપ આવી જાય. પણ કોલસાકૃત કાળપ ત્યાં આવતી નથી, તો પીળી પીળી રૂપે પરણમે છે, કોલસો કાળા રૂપે પરણમે છે. એમ દાહ્યકૃત એટલે દાહ્યકૃત એટલે નિમિત્તકૃત, નિમિત્તકૃત નિમિત્ત જે છે ને કોલસો, એનાથી કૃત અશુદ્ધતા તેને નથી. એ તો અગ્નિ જ છે, કોલસો તો કોલસો જ છે, બસ. તેવી રીતે એમ, તેવી રીતે એટલે દ્રષ્ટાંત જેમ આપ્યું એમ, અગ્નિ ગમે એવા પદાર્થને બાળે તો અગ્નિ પોતાના ભાવને છોડે નહીં અને પર ભાવ રૂપે થાય નહીં. સમજાણું? અગ્નિ પોતાના ઉષ્ણતા રૂપના ભાવને છોડે નહીં અને પર ભાવ રૂપે થાય નહીં, ત્રણ કાળમાં ન થાય. એમ તેવી રીતે જ્ઞેયાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી, જ્ઞેયાકાર એટલે જ્ઞેયોને જાણવાથી, જ્ઞેયો જેવું આવે એવું અહીં જ્ઞાન થાય. જેમ ઓલા કોલસાને બાળે અગ્નિ, લાકડાને બાળે, એમ જેવું જેવા જ્ઞેયો જણાય એને જાણે જ્ઞાન. જ્ઞેયાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. ઉમાં એમ આવ્યું હતું કે અગ્નિ કોને કહેવાય, કે અગ્નિને જે જાણતો નહોતો, અગ્નિના સ્વરૂપને જે જાણતો નહોતો, એવો જે વ્યવહારી જન એને અગ્નિનું સ્વરૂપ સમજાવવા માટે એને એમ સમજાયું કે જે બળવા લાયક પદાર્થને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. હવે અગ્નિ તો અગ્નિ જ છે, બાળે નહીં તો પણ અગ્નિ છે. કોલસાને બાળે ત્યારે અગ્નિ કહેવાય એમ નહીં, તો વ્યવહાર થયો. એ તો એના સ્વભાવમાં છે. હવે પણ અગ્નિને જે જાણતો નહોતો, અગ્નિ કોને કહેવાય એ જાણતો નહોતો, એવો અજ્ઞાની જીવ વ્યવહારી જન એને વ્યવહાર દ્વારા સમજાવે છે કે અગ્નિ કોને કહેવાય. કોલસાને બાળે, લાકડાને બાળે, છાણાને બાળે, રૂને બાળી નાખે, એને અગ્નિ કહેવામાં આવે. સમજી ગયા? હવે જો એ અહીંયા ચોટી રહીએ, અહીંયા ચોટી રહીએ તો શું થશે? તો શું થાય? દોષ આવે કે જ્યારે અગ્નિ પડી હોય ત્યારે એને ઓલી ભ્રાંતિ થઈ ગઈ છે કે જો બીજાને બાળે તો અગ્નિ, બીજાને ન બાળે તો અગ્નિ નહીં. મોટી ભૂલ થઈ જાય. આ એક મહત્વની વાત છે, જરા સૂક્ષ્મ વાત છે. વ્યવહાર તો પરમાર્થનો કેનાર છે, પણ વ્યવહારને વળગવા જવું નથી. વ્યવહાર દ્વારા નિશ્ચય સુધી પહોંચી જવું, નિશ્ચય સુધી પહોંચતા વ્યવહારને છોડી દેવો. વ્યવહાર તો એને અંગુલી નિશ્ચેદ બતાવે છે, પણ વ્યવહારને વળગવા જેવું નથી. બહુ સમજવા જેવી વાત છે. અગ્નિ છે એક જુદો પદાર્થ, લાકડું જુદો પદાર્થ, બે પદાર્થ જુદા છે. હવે જે અગ્નિને જાણતો નથી અનાદિકાળથી, અગ્નિના રૂપને સ્વરૂપને કે એનામાં બાળવાની ને બળવાની ઉષ્ણતા છે એને જાણતો નથી, એને સમજાવવા માટે વ્યવહારથી બતાવ્યું અગ્નિ કોને કહેવાય, કે જે બાળે પર પદાર્થને, બળવા લાયક પદાર્થને, એને અગ્નિ કહેવામાં. ઉના નિમિત્તની સાપેક્ષતાથી, વ્યવહારની પ્રધાનતાથી નિશ્ચયનું સ્વરૂપ સમજાવવું છે. અગ્નિ અગ્નિ ઓને બાળે છે એમ સમજાવવું નથી, કેવો જ પડે ને, કેમ કે અગ્નિને જાણતો નથી. અગ્નિને જે જાણતો નથી, અજાણ્યો જીવ છે એને એમ કહ્યું કે અગ્નિ કેને કહેવાય કે બીજાને બાળે એને અગ્નિ કહેવાય. હવે જો ઈ એમ ચોટી જાય કે જ્યારે જ્યારે લાકડા છાણાને બાળે તો અગ્નિ, અને છાણા લાકડાને ન બાળે તો અગ્નિ નહીં, તો ભૂલ પડી ગઈ. સમજી ગયા? હવે એ વિષય આપણે હવે લઈ છે. હમણાં હવે આ એમ કરીએ, આટલું આપણે પચાવી લઈએ અને આ બીજો પારો છે ને એ બપોરે લઈ, કેમ કે બપોરે લેશું ને તો ઓલી વાત બરાબર જામી ગઈ હોય અને પછી આ વિચાર કરવાનો વખત મળે. અને હવે આ બીજો એક વિષય શરૂ થાય છે. આ વિષય છે ને, આ વિષય એમાં ભલ ભલા જો અગ્નિ, અગ્નિ બીજાને બાળે તો અગ્નિ અને બીજાને ન બાળે તો અગ્નિ, એમ જ્ઞાન બીજાને જાણે તો જ્ઞાન અને બીજાને જાણવાનું બંધ કરે તો જ્ઞાન રહીએ. હા, એ મેઇન ચીજ છે, આ મેઇન ચીજ છે.
એવી જ રીતે આ જીવ અનાદિકાળથી ચાલ્યો આવે છે. અશુદ્ધ પરિણામ ગમે એટલા કર્યા હોય, શુદ્ધ પરિણામ ગમે એટલા કર્યા હોય, પણ કોઈને સાથે એને સંબંધ બાંધ્યો નથી.
એ તો જે છે એવો છે. અરીસો, અરીસામાં ગમે એવા કોલસા જણાય, હરભ જણાય, અગ્નિ જણાય, જ્વાળા, તો પણ અરીસો તો જે પોતાના રૂપે છે, પોતાના રૂપે છોડતો નથી. એમ ક્રોધ ભલે જણાય પણ આત્મા ક્રોધ રૂપે થતો નથી. ક્રોધ જણાય પણ આત્મા ક્રોધ રૂપે થાય નહીં. અને દુઃખ જણાય તો પણ દુઃખ રૂપે છે, એ આત્મા છે. જો દુઃખ રૂપે થઈ ગયો એમ માને તો એ આત્મા નથી, અનાત્મા માં વ્યો ગયો.
આત્માની અંદર દુઃખ નથી,
પર્યાયમાં દુઃખ છે.
લક્ષ આમાં કરી બસ. અને આના ઉપર લક્ષ આવ્યા પછી જ્ઞાનમાં બધા પદાર્થ જણાશે, જણાશે તો પણ એ જ્ઞેય રૂપે થતો નથી આત્મા. અગ્નિ ઓને બાળે પણ અગ્નિ કોલસા રૂપે થાય નહીં. એમ એમ જ્ઞાનમાં જ્ઞેયો જણાય, ક્રોધ માન માયા લોભના અનુભવ થયા પછી, અનુભવ થયા પછી પણ ક્રોધ થાય નહીં જણાય, પણ આ આ જ્ઞાન છે રૂપે થતું નથી. કેમ કે દ્રષ્ટિમાં જ્ઞાયક આવી ગયો અને જ્ઞાનમાં જ્ઞાયકને બિરાજમાન કરી દીધો, પછી જ્ઞાન રૂપે પરિણમન થતા જ્ઞાનમાં ભલે દેહ જણાય, દેહ જણાય તો દેહ મારો નહીં થાય, રાગ જણાય તો રાગ મારો એમ ભ્રાંતિ નહીં થાય. કેમ કે જ્ઞાન પકડ આવી ગઈ. વિષય બહુ સારો, છૂટી ગઈ ભ્રાંતિ, છૂટી ગઈ, જ્ઞેયો રહી ગયા અને જ્ઞાને રહી ગયું. છે તો એમને બસ, જે મિથ્યા દ્રષ્ટિ હતો ને જયારે, હા આજે સમ્યક દ્રષ્ટિ. અને અને સોમવારે રોટલી બાઈ કરતી હતી ત્યારે હું થતી હતી રોટલી અને કરું એમ માનતી હતી, બરાબર. હવે બીજે દી રોટલી તો ખાવા માંડી તો કરું છૂટી ગયું, રોટલીનું પરિણામ રહી ગયું, જ્ઞાતા થઈ ગયો. વસ્તુની સ્થિતિમાં કાંઈ ફેરફાર થતો નથી, માત્ર એને ભ્રમણા થઈ હતી, એ ભ્રમણા ભાંગી ગઈ, બાકી કાંઈ નથી જતું. ભ્રમણા ગઈ, મિથ્યા તો ગયું, ભ્રાંતિનો સંસાર છે. ભ્રાંતિ ગઈ ને બેન, સંસાર નથી, ખલાસ.
આત્મા તો અનાદિકાળથી શુદ્ધ, અશુદ્ધ, અશુભ ને અશુભ બધા ભાવો કરતો આવ્યો, છતાં એ કોઈ તેમ થયો નહીં.
ના, હું કરતો આવ્યો છું એમ માનતો આવ્યો છે, કરતો આવ્યો છું એમ માનતો આવ્યો છે, એમ ધ્યાન રાખવું. કરતો આવ્યો છે એમ ના લ્યો, હા એમાં ભૂલ થાય.
એમાં સમજણ બરાબર.
જે શુભ અને અશુભ ભાવો અનાદિથી થતા હતા એમાં એ માનતો આવે છે કે હું આનો કરનાર છું. હવે જોજો, સાંભળજો, હવે મિથ્યા માન્યતા ગઈ, સમ્યક દર્શન થયું, પછી શુભાશુભ ભાવ તો થાય છે, પણ હું આનો કરતા છું એ માન્યતા છૂટી ગઈ, શુભાશુભ ભાવ રહી ગયા,
બદલી ગઈ,
હા માન્યતા છૂટી ગઈ, પરિસ્થિતિ કઈ બદલી નથી. દેહ છે, કુટુંબ છે, પંકજભાઈ પણ છે, પંકજભાઈ તમારા જ્ઞાનમાં જણાય પણ છે, પણ આ પંકજ મારો એ મારાપણા ની બુદ્ધિ છૂટી જાય,
ભાવ બદલાઈ ગયા,
બદલાઈ ગયા
ભાવ બદલા, મારું કોઈ જ નથી, હું એકલો આવ્યો, એકલો જવાનો,
કરતા બુદ્ધિ છૂટી ગઈ, ક્રિયા રહી ગઈ, ક્રિયા રહી ગઈ, ક્રિયા તો ક્રિયા જાણનાર રહ્યો, કરનાર જે માન્યતામાં હતું ને એ કરનાર પણ હવે ન રહ્યો, જાણનાર પણ થાય છે, ક્રિયા તો થાય છે, દેહની મનની વાણીની સંયોગની હાલવાની ચાલવાની ઉઠવાની ક્રિયા થાય, રાગની ક્રિયા પણ થાય છે, કેમ કે પરિપૂર્ણ વિતરાગ તો થયો નથી, પણ રાગની ક્રિયાનો હવે કરતા નથી, જાણનાર રહી જાય છે, આત્માને જાણતા જાણતા એનો જાણનાર રહીએ છે, આત્માને જાણતા જાણતા એનો જાણનાર રહીએ છે, એકલો એનો જાણનાર નહીં.
હવે માનવામાં એવું આવ્યું કે
હા નિશ્ચય હોય તો વ્યવહાર, બસ
ઉપરનું મથાળું થોડું થવા લીધું છે, ફરી ઠુકાણ આવેલી છે. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલે અનુભવવું જોઈએ, શુદ્ધાત્માનો સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય એવો પ્રશ્ન છે, એના ઉત્તર કાતા છે. ટીકા: જે પોતે પોતાથી નિશ્ચિત હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, આ આત્મા છે એ સ્વયં સિદ્ધ વસ્તુ છે. સ્વયં સિદ્ધ વસ્તુ હોવાથી અનાદિ અનંત છે, સ્વયં સિદ્ધ એમ જ્યાં કહ્યું ત્યાં અનાદિ અનંત હોય, કોઈથી ઉત્પન્ન થાય તો સ્વયં સિદ્ધ ન કહેવાય, અને કોઈથી નાશ થાય સંયોગથી તો પણ સ્વયં સિદ્ધ ન કહેવાય. સ્વયં સિદ્ધ વસ્તુ હોય પોતાથી થાય, પોતાથી હોય અનાદિ અનંત. પછી આગળ નિત્ય ઉદ્યત રૂપ હોવાથી અનાદિ અનંત હંમેશને માટે નિત્ય પ્રગટ છે, છે ને છે, એને પ્રગટ થવું ન હોય, પર્યાય પ્રગટ થાય એ અનિત્ય પ્રગટતા છે પર્યાયની, પણ દ્રવ્ય છે એ તો નિત્ય ઉદ્યોગ રૂપ, એટલે હંમેશા પ્રગટ છે, છે ને છે હોવાથી શબ્દ છે ને એ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે, થવાથી એ પર્યાય વિશેષણ, સંવાર પ્રગટ થાય, દિર્યરા પ્રગટ થાય, મોક્ષ પ્રગટ થાય, પણ ભગવાન જે આત્મા છે એ તો ત્રણેય કાળ છે, છે ને છે, એ તો નિત્ય પ્રગટ છે, પ્રગટ હોવાથી ક્ષણિક નથી, નિત્ય છે માટે ક્ષણિક નથી, અને સ્પષ્ટ પ્રકાશમાન એટલે પ્રત્યક્ષ, સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, પ્રકાશમાન જ્યોતિ છે, એટલે જેમાં પ્રકાશનો પુંજ છે એ જ્ઞાન જ્યોતિ છે ને, એ પ્રકાશનો પુંજ છે, અજ્ઞાન છે અંધકાર છે, રાગ છે અંધકાર છે, અને ભગવાન આત્મા તો પ્રકાશમાન જ્યોતિ છે. એવો જ એક નાયક એક ભાવ, આ બધા નાયક એક ભાવના વિશેષનો, સ્વયં સિદ્ધ અનાદિ અનંત નિત્ય ઉદ્યોગ રૂપ પ્રત્યક્ષ પ્રકાશ માન જ્યોતિ એટલે જ્ઞાન, એવો જ એક નાયક એક ભાવ છે, આ આત્મા શુદ્ધાત્માનો સ્વરૂપ આવું છે, જેનું અવલંબન લેતા સમ્યક દર્શન પ્રગટ થાય એ શુદ્ધાત્માનું સ્વરૂપ આવું છે. હવે એ જે નાયક ભાવ છે એ સામાન્ય જે સ્વભાવ અનાદિ અનંત છે નિત્ય ઉદ્યતું, એને અને એના વિશેષ પડખાથી જુઓ. હવે સામાન્ય પડખું તો જેવું છે તેવું તેવું છે, હવે વિશેષ પડખાથી જુઓ તો વિશેષ પડખામાં શુભાશુભ ભાવો થાય છે ખરા, અને નવા કર્મનું બંધન થાય છે એમાં શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે, નાયક ભાવ નિમિત્ત થતો નથી. શુભાશુભ ભાવ થાય છે એનું કારણ કે જૂના કર્મના ઉદયમાં જોડાય છે એટલે શુભાશુભ ભાવ થાય છે, પણ જૂના કર્મના ઉદયમાં જ્ઞાયક ભાવ જોડાતો નથી, પણ એની પરિણતિ પર્યાય એમાં જોડાય છે, જોડાય ત્યાં સુધી, જોડાય ત્યાં સુધી શુભાશુભ ભાવ થાય, જોડાય શુભાશુભ ભાવ થાય તો પણ ચેતનાએ ભાવ શુભ અને અશુભ સ્વભાવે પરંતુ થતો જ નથી, પોતાનો સ્વભાવ છોડતો નથી. શુદ્ધ પારિણામિક ભાવ પોતાનો છોડે નહીં અને શુભાશુભ ભાવ અવનૈક ભાવ એ રૂપે થતો જ નથી, પોતાનો સ્વભાવ છોડે નહીં. જીવતત્વ રૂપે રહે છે, ભલે પર્યાયમાં આશ્રમ હોય જ્યાં સુધી થાય ત્યાં સુધી, તો પણ તે આશ્રમ રૂપે થતો નથી એમ હવે કે છે. તે એટલે જ્ઞાય ભાવ. સંસારની અવસ્થામાં જો બીજું પડખું એક પર્યાયનું પડખું છે ખરું, સંસારની અવસ્થામાં એટલે મિથ્યાત્વની અવસ્થા, અનાદિબંધ પર્યાયની નિરૂપણાથી શિરની જેમ અનાદિકાળથી એ અજ્ઞાની પ્રાણી સંસારીને કર્મનો બંધ એક ક્ષેત્ર આવતા સંબંધ છે કરો. કર્મની સત્તા છે, અજ્ઞાનના નિમિત્ત પામીને પૂર્વે વર્તમાન કર્મ બનાવ્યું છે, કર્મની સત્તા છે. કર્મ પૂતગલો સાથે એક રૂપ હોવા છતાં એટલે આઠ કર્મની સાથે દૂધ અને પાણીની માફક એક રૂપ જેવું થયું હોવા છતાં એક રૂપ થતું નથી. ચેતન ને જળ બે એક થતા નથી, પણ દૂધ અને પાણી જેમ એક ક્ષેત્રમાં છે અને એમને દૂધ કહેવાય એક જેવું લાગે છે, એમ કર્મ પૂતગલો સાથે આઠ કર્મ સાથે એક રૂપ હોવા છતાં એટલે એક ક્ષેત્ર આવતા સંબંધ થયો હોવા છતાં. એક વાત કર્મની સત્તા સિદ્ધ કરી, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો હવે કે છે કે તું તારા દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જો તો એ જે જ્ઞાયક ભાવ અમે તમને બતાવ્યું તે કર્મ કસાય ચક્રના ઉદયની કર્મની સત્તા સિદ્ધ કરી, હવે કર્મનો ઉદય સિદ્ધ કરે છે જળ કર્મનો, અને એ દુરંત જેનો અંત દૂર છે અશક્ય નથી, પણ કર્મ એવા અને સમજાવવું નથી, એ તો કોઈ પ્રકારે કસાય ચક્રના ઉદયની એટલે કસાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે જે કર્મનો ઉદય આવે છે એક પ્રકારનો આવતો નથી. અજ્ઞાની સંસાર અવસ્થામાં દર્શનમોનો ઉદય હોય, ચારિત્રમોનો ઉદય હોય, જ્ઞાનાવરણાદી કર્મનો ઉદય હોય, કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય હોય એમ અસાતા સાતા
વિચિત્રિકાળી
એક નાયક ભાવ એ તો પર્યાય તે પ્રગટ થાય છે એ આત્માને વશ ન થાય, અને જો એ પર્યાય કર્મને વશ થઈ જાય એનું લશ્કર એમાં જોડાઈ જાય તો એના વશે તો શું થાય, પ્રવર્તતા વિશેષે કરીને વર્તતા પરિણામો પ્રવર્તતા જે પુણ્યપાપને ઉત્પન્ન કરનાર એ પ્રવર્તતા જે શુભાશુભ ભાવો કે જે પુણ્યપાપને ઉત્પન્ન થવામાં નિમિત્ત થાય છે, પુણ્યપાપી નવા કર્મની પ્રકૃતિ એવી એને ઉત્પન્ન કરનાર એટલે નિમિત્તપણે એને કોણ ઉપજાવે છે, એમાં નિમિત્ત કોણ થાય છે કે શુભાશુભ ભાવ, એને નિમિત્ત આત્મા થતો નથી, કર્મ બંધાય છે, કર્મ સત્તામાં છે, કર્મ ઉદયમાં આવે છે, નવા કર્મો બંધાય અને શુભાશુભ ભાવ થાય છે, શુભાશુભ ભાવ થતાં નવા કર્મનો બંધ થાય છે. સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવ, જો શુભ અશુભ ભાવોના પ્રકારો પણ અનેક છે, એક સરખો એક જ પ્રકાર નો અનેક પ્રકારો, ક્ષણમાં તીવ્ર ક્ષણમાં મન કસાય ખ્યાત કરે તેમના સ્વભાવે પરિણમતો નથી. ભગવાન જે જ્ઞાયક આત્મા છે એની વર્તમાન અવસ્થામાં સંસાર અવસ્થામાં જુઓ તો તે કર્મના ઉદયમાં પરિણતિ જોડાતા પર્યાયમાં શુભાશુભ ભાવ થાય, ઉદય ભાવ થાય ખરો, તો પણ એવી સ્થિતિ હોવા છતાં પણ ભગવાન જે આત્મા છે જ્ઞાયક ભાવ તે તેમના સ્વભાવે એટલે કે શુભાશુભ ભાવ આશ્રવો દુઃખદાયક ભાવો તેમના સ્વભાવે થતો નથી, પરિણમતો નથી એટલે થતો નથી, પરિણમતો નથી એટલે થતો નથી એમ લેવું. જો એનો ખુલાસો નાયક ભાવથી જળ ભાવ થતો નથી એવું ને, પરિણમતો નથી એટલે થતો નથી. કોણ? નાયક ભાવ. ક્યાં ભાવે? કે જળ ભાવે. જળ ભાવ કોણ? શુભાશુભ ભાવ. શુભાશુભ પર્યાય જે પ્રગટ થઈ કર્મના સંબંધથી એ જળ ભાવ છે. આપણે આવી ગયું તો બહુ આવી કે આશ્રવો છે કે અશુચિના અપવિત્ર છે, જળ છે અને દુઃખના કારણ. તો અહીંયા જળ એને કહ્યું, દયા કામ કરુણા કોમળતાના પરિણામ જળ થાય છે, નીતિના પરિણામ જળ, અનીતિના પરિણામ જળ, એમ નીતિના પરિણામ પણ જળ. શુભ ભાવ લૌકિક નીતિ ચેતનતા નથી, એમાં ચેતન હોવાની ભ્રાંતિ થાય છે પણ ખરેખર ચેતન કેમ કે એનામાં જાણવાની શક્તિ નથી. આંગળા છે શુભાશુભ ભાવ ભાઈ જળ ભાવરૂપ થતો નથી. તેથી તે કારણે એ કારણ આપ્યું કે શુભ અને અશુભ તેમના સ્વભાવે નાયક ભાવ પોતાનો નિર્ભાવ છોડી અને એ રૂપે થતો નથી. તે કારણે પ્રમત પણ નથી એટલે શુભ અશુભ ભાવે થતો નથી માટે પ્રમત નથી. તો પછી શુભાશુભ ભાવનો અભાવ થઈ, શુભાશુભ ભાવનો અભાવ થઈ અને સંવનિગ્રહને મોક્ષની પર્યાય પ્રમતિ થાય એ રૂપે પણ થતો નથી. જો શુભાશુભ રૂપે થાય તો ઓલા ભાવે થાય, અશુદ્ધ રૂપે થતો નથી તેથી શુદ્ધ રૂપે પણ થતો નથી. એ તો પ્રથમથી શુદ્ધ છે, એ તો પ્રથમથી શુદ્ધ છે ને છે. તે જે પ્રથમથી જ શુદ્ધ છે નાયક ભાવ તેનું અવલંબન લેવા જેવું છે, તેનો આશ્રય અવલંબન ઉપાસના સેવા તે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડે. અન્ય દ્રવ્યો એટલે જે ચિત્ર વિચિત્ર કર્મો લીધા હતા પેલા એને ઉદયમાં આવે છે, એ જે કર્મો એનો જે કર્મની સત્તામાં અનુભવ છે તેમના ભાવોથી ભિન્ન. હવે જો અહીં ખૂબી કે કર્મનો ઉદય આવે અને શુભાશુભ ભાવ થાય એનું નિમિત્ત આ નૈમિત એ રાગથી ભિન્ન એમ ન લેતા, રાગથી ભિન્ન એમ ન લેતા કર્મના ઉદયો જે આવે છે એનાથી ભિન્ન એટલે એમાં આત્મા જોડાતો નથી ને આત્મા આત્મામાં જોડાય. પરિણતિ કે ઉમાં જોડાતી હવે પરિણતિ પરનું લક્ષ છોડીને કર્મનું લક્ષ છોડીને કર્મને વશ ન થતા એ પરિણતિ આત્મસન્ન થાય છે ત્યારે શું થાય છે? ભિન્નપણે ઉપાસવામાં આવતો, સેવામાં આવતો, આરાધના કરવામાં આવતો એનું લક્ષ અને એનું અવલંબન લેતો આત્મા શુદ્ધ કહેવાય છે. ત્યારે આત્માને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. કેમ કે પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ એ શુદ્ધ પરિણામ એ શુદ્ધનું અવલંબન લઈ શકે, અશુદ્ધ પરિણામ શુદ્ધનું અવલંબન ન લઈએ. મિથ્યા તો ગયું ને સમ્યક દર્શન થયું એવી સમ્યક દર્શન ચારિત્ર નિશુદ્ધ પર્યાય આત્મ સમૂહ થઈ એમાં પ્રસિદ્ધિ માર્ગ અરે હું તો એક શુદ્ધ આત્મા બસો શુદ્ધ આત્મા. આ પેલો પારો છે એકલા દ્રષ્ટિના વિષયનો પારો છે, જ્ઞાનનો વિષય ન લેવો. કેમ કે જ્ઞાનનો વિષય જે વ્યવહાર નહીંનો વિષય પ્રમત અપ્રમતની દશાઓ છે એ વ્યવહાર નહીંના વિષયથી ભગવાન આત્મા શૂન્ય છે, એનાથી રહિત છે. પરિણામ માત્રથી ભિન્ન કહ્યો ને પ્રમત અપ્રમત નથી, પ્રમત અપ્રમત દશાઓ વ્યવહારની ન અને શુદ્ધાત્મા જ્ઞાયક ભાવ એ શુદ્ધની નો વિષય, નિશ્ચયની નો વિષય અથવા દ્રવ્યાતીતની નો વિષય. એટલે કહે છે કે પ્રમત અને અપ્રમત જે દશાઓ થાય એનું લક્ષ જયારે છોડે છે આત્મા એટલે પર્યાર્થિકની આંખ સર્વથા બંધ કરે છે અને પોતાના પરિણામને જોવાનું જયારે બંધ કરે છે ત્યારે પરિણતિ આત્મસન્મુખ થઈ જાય છે અને આત્મસન્મુખ થતા વેદ એને આત્મા શુદ્ધ છે એવો અનુભવ થઈ જાય. એથી 114 માં કહ્યું હતું એ પાછું અહીંયા પરિણામનો લક્ષ છોડે અને કરે છે. પર્યાય ઉપર દ્રષ્ટિ રહેતી નથી, જયારે અનુભવ થાય છે ત્યારે પર્યાય ઉપર દ્રષ્ટિ રહેતી નથી, શુદ્ધ આત્મા ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે આત્માને આત્માનુભવ થાય છે. હવે અનુભવ જયારે થાય છે ત્યારે સમ્યક દર્શન તો પ્રગટ થયું. સમ્યક દર્શન નો વિષય મુખ્ય હતો, શુદ્ધની નો વિષય મુખ્ય હતો. એમાં પર્યાય ને જોવાનું તો બંધ કર્યું ત્યારે તો દ્રવ્ય સ્વભાવ ના દર્શન થયા. ઉપાદેય પર એક નાયક લક્ષ્માયો, બરાબર છે. હવે કે છે કે ત્યારે જ્ઞાન એક પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાન પણ પ્રગટ થાય અને શ્રદ્ધા પણ પ્રગટ થાય અને સ્થિરતા ચારિત્ર પણ પ્રગટ થાય. પણ હવે જે જ્ઞાન પ્રગટ થયું નિર્વિકલ્પ ધ્યાનમાં, એ જ્ઞાન એમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જો અનુભવના કાળમાં તો પર જણાતું જ નહોતું, અનુભવના કાળમાં તો પર જણાતું નથી, એકલો જ્ઞાયક ભાવ જણાતો હતો. કેમ કે પર ઉપર લક્ષ નથી, ભેદ ઉપર લક્ષ નથી, એ તો અભેદ સામાન્ય ઉપર લક્ષ નથી. અનુભવના કાળમાં તો એનું જ્ઞાન શુદ્ધાત્માનું ઉપાદેય ને જાણતું, ઉપાદેય તરફ મીટ માંડી ધ્રુવ જણાતો હતો. પણ જયારે આત્મા સવિતો દશામાં આવે છે ત્યારે એના જ્ઞાનમાં સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાને કારણે એના જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે. હવે જયારે જ્ઞેયો જણાય છે ત્યારે આત્મા જણાય છે કે નથી જણાતો, એ વાત છે કે આત્મા જણાય છે. જ્ઞેયો જણાય છે ત્યારે પણ જ્ઞાની થયા પછી એને જ્ઞાયક આત્મા નિરંતર જણાઈ રહ્યો છે. સવિકલ્પ દશામાં તો જણાય છે, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં પણ જણાય છે અને સવિકલ્પ દશામાં જણાય છે. સર્વ અવસ્થામાં જાગતા, હાલતા, ચાલતા, સૂતા, બેઠતા પૂર્ણપણે જાણનાર જણાય છે. એ વાત જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે એ બતાવે છે. જો ત્રણ ચરણ પૂરા થયા, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક અજ્ઞાયક ભાવ છે એ આવી ગયો, એ રીત શુદ્ધ કથાય, એને જયારે ઉપાસના કરી ત્યારે આત્મા શુદ્ધ છે, અનુભવના કાળમાં શુદ્ધની પ્રતીતિ થઈ. એટલે ત્રણ ચરણ થઈ ગયા. હવે છેલ્લું એક ચરણ છે, જે જ્ઞાત એ તો તે જ છે, તે તો તેનો છે. પર જણાય ત્યારે પણ જ્ઞાયક, સ્વ જણાય ત્યારે પણ નાયક. હવે સાધક છે, શુભાશુભ ભાવ જણાય, રાગ જણાય, સંવર જણાય, ગજરાજ જણાય, દેવગુરુ શાસ્ત્ર જણાય, જણાય એમાં જણાય ત્યારે શું કે ત્યારે જાણનારો જણાય. એ વાત પ્રતિમાં જણાય છે જે જ્ઞાનમાં એ જ્ઞાન આત્મા જણાય છે. પ્રતિમા જયારે જણાય છે એ જ્ઞાન આત્માને જાણે છે, એટલે જ્ઞાન આત્માનું કર્મ બને છે. કે ઓલી એક અતિન્દ્રિય જ્ઞાનની પ્રણતિ પ્રગટ થઈ ગઈ છે. પ્રતિમાને જાણનારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન, પણ ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન નો વિષય એ અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે,
જુદો છે.
ઇન્દ્રિય જ્ઞાન જે નાશમાન અને એનો વિષય પ્રતિમાન, એ બધું અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. ત્યારે કે છે કે અજ્ઞાનીને એકલી પ્રતિમા જણાય છે અને જ્ઞાની પ્રતિમાને જાણતી વખતે જાણનારાને જાણે છે. નાયક નાયક જે ભાવ છે, નાયક જ્ઞાત તે તો તે જ છે. એટલે સ્વને જયારે જ્ઞાન જાણે ત્યારે તો જ્ઞાયક, અને પરને જાણે ત્યારે પણ જ્ઞાયક જ છે. જ્ઞાત એ તો તે છે. સ્વને જાણે જયારે ઉપયોગ અંદર મૂકીને નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યારે તો જ્ઞાયક જણાય છે, પણ સવિકલ્પ દશામાં જ્ઞાયક જણાય છે, ત્યાં જણાય છે ઉર્ધ્વપણે જ્ઞાન જ જણાય છે. શ્રીમદ નું વાક્ય છે ને, ઉર્ધ્વપણે જાણનાર જ જણાય છે. હવે એ વાત દ્રષ્ટાંત સિદ્ધ કરે છે. જો આ દ્રષ્ટાંત બહુ સારો છે પછી આપણે એના સિદ્ધાંતમાં ઉતરવું છે કે અજ્ઞાની જીવ અહીંયા થાપ ખાઈ જાય છે. અજ્ઞાની જીવ છે ને એ અહીંયા થાપ ખાવાનું એક ચેકવાનું છે. હવે અજ્ઞાની જીવ છે સ્વયં સ્વયં સિદ્ધ જ્ઞાન ની વાત છે, પણ અજ્ઞાની જીવ છે ઈચ્છા ક્યાં ખાય? એ કોઈ અજ્ઞાની જીવ છે એને અગ્નિ શું એ ખબર નથી, અગ્નિના સ્વરૂપને અગ્નિના સ્વભાવને એ જાણતો નથી. એને જણાવવું હોય બતાવવું હોય, અગ્નિ છે એ નિશ્ચયનો વિષય છે. અગ્નિ ઉષ્ણ છે એ તો નિશ્ચયનો વિષય છે, અગ્નિ તો અગ્નિ જ છે. પણ અગ્નિને જે જાણતો ન હોય એવો કોઈ જીવ એને અગ્નિનું સ્વરૂપ સમજાવવું હોય તો એને એમ જ કહેવું પડે કે અગ્નિ કોને કહેવાય? કેટલા ઘરાને બાળે તેને અગ્નિ કહેવાય, છાણાને બાળે તેને અગ્નિ કહેવાય. એને એમ ન કહેવાય કે ઉષ્ણ તે અગ્નિ તો ન સમજે, કેમ કે અભેદ નો જો ભેદ એના દ્વારા એ સમજી શકતો નથી. એટલે સદભૂત વ્યવહાર થી ન સમજતો હોય એવા જીવને અસદભૂત વ્યવહાર થી સમજાય. ઉષ્ણ તે અગ્નિ એટલો ભેદ કર્યો એ સદભૂત વ્યવહાર છે, અને અગ્નિ લાકડાને બાળે તે અગ્નિ એ અસદભૂત વ્યવહાર છે. કેમ કે બીજા પદાર્થ બીજા પદાર્થ નો સારો એવો સમજાવવા માટે, બીજાને સમજાવવા માટે અપેક્ષા લેવી પડે. જે તદ્દન ભિન્ન છે, અગ્નિ થી લાકડું તદ્દન ભિન્ન છે. ઓલા અગ્નિ ને સમજાવવા માટે એની એમ કેવું કહ્યું કે લાકડા ને બાળે છે ને અગ્નિ, હા એ બરાબર, છાણા ને બાળે અગ્નિ, ઘોસા ને બાળે અગ્નિ, રૂ ને બાળે અગ્નિ. એટલે તરત એને સમજાવવું તો લાકડું નહીં છાણું નતું સમજાવવું, એટલે અગ્નિ રૂપ ત્યારે ઓલો સમજી જાય. ઘીના ઘડા ની વાત, ઘીનો ઘડો એટલે હા પાડે કે છે એ માટીમય છે ને ઘીમય નથી. તો જે અગ્નિ લાકડાને બાળે છે એ અગ્નિ છે, લાકડાને બાળે છે તે અગ્નિ છે. એટલે એને તો અગ્નિ ઉપર લઈ જવું તો ને, એટલે ઓલો અગ્નિ નું એને જ્ઞાન થઈ ગયું કે અગ્નિ બરાબર છે. ખ્યાલ આવી વળી તાહેના આકારે બળવા યોગ પદાર્થના આકારે એટલે એના સ્વરૂપે પુનઃ નિમિત્ત અને અગ્નિની પર્યાય નૈમિત નિમિત્ત નૈમિત સંબંધ બતાવે છે. અગ્નિને દહન કહેવાય છે. જો ઉષ્ણ તે અગ્નિ એમ ન લીધું પણ બળવાલાયક પદાર્થ તે બાળે જે એને અગ્નિ કહેવામાં આવે છે. અગ્નિને દહન દહન એટલે બાળનાર કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા એમ કે છે
અગ્નિ પોતાનું રૂપ છોડ્યું નથી ભલે એને બારે પોતાનું રૂપ છે.
અગ્નિ પોતાના રૂપને સ્વભાવને છોડતી નથી, લાકડાને બાળે કે કોલસાને બાળે એ તો પીળી એનો ધર્મ છોડતી નથી. કોલસાને બાળે તો કાળી થાય, રૂને બાળે તો ધોળી થાય, એનો સ્વરૂપ એનો સ્વભાવ છોડતો નથી. એક વાત. બીજું એમ કે છે કે એ લાકડું છે ને લાકડાને બાળે છે તો અગ્નિ છે એમ નહીં, અગ્નિ તો પોતાથી કોલસો ને બાળે તો અગ્નિ સિદ્ધ થાય એમ નથી, તો બરાબર થઈ જાય. તો કોલસાને જયારે બાળે ત્યારે અગ્નિ, અને કોઈને ન બાળે ને કુંડામાં પડ્યો હોય તો અગ્નિ નહીં એમ થઈ જાય, તો એમ નથી. અગ્નિ તો અગ્નિ જ છે, કોઈને બાળે તો એ અગ્નિ, ન બાળે તો અગ્નિ. હવે દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી એટલે કે એના રૂપે થતી નથી. બીજું એ લાકડું છે તો અગ્નિ છે, કોલસો છે તો અગ્નિ છે એમ નથી, અગ્નિ તો અગ્નિથી છે, બાળે કે ન બાળે, બીજાને બાળે તો અગ્નિ, ન બાળે તો અગ્નિ તો પોતાના સ્વરૂપથી પોતાના સ્વભાવથી છે, એને ઓની અપેક્ષા નથી. એ તો વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાયું, એમાં કોઈ વ્યવહારને પકડી લઈએ કે અગ્નિ બીજાને બાળે તો જ અગ્નિ, અને બીજાને ન બાળે જયારે ત્યારે અગ્નિ નથી, તો એને વ્યવહારને પકડ્યો. વ્યવહાર દ્વારા પરમાર્થ જે કે હું તું બતાવું છું એને ન પકડ્યો, કોને પકડી એમ દ્રષ્ટાંત કરું છું. તેવી રીતે જ્ઞાકાર થવાથી એટલે કે જ્ઞેયોને જાણવાથી, ઓલી અગ્નિ લાકડાને બાળવાથી અહીંયા સિદ્ધાંતમાં જ્ઞેયોને જાણવાથી, જ્ઞેય આકાર થવાથી, એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞેયાકાર કહેવાય. એ જ્ઞાન ની પર્યાય જ્ઞેયના સંબંધ થી જો પર જ્ઞેય પર જ્ઞેય ના સંબંધ થી જો તો એ જ્ઞાન ની પર્યાય નું નામ જ્ઞેયાકાર જ્ઞાન છે. તો જ્ઞેયાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, આખા જગત ને પ્રસિદ્ધ છે કે અગ્નિ કોને કહેવાય કે લાકડા ને બાળે, ખડ ને બાળે, છાણા ને બાળે, એ આખા જગત ને પ્રસિદ્ધ વાત છે. એ વાત આખા જગત ને પ્રસિદ્ધ છે, પણ અગ્નિ તો અગ્નિ છે એ તો કોઈ વિરલા જ જાણે છે, બાળે કે ના બાળે, અગ્નિ પોતાથી છે. એમ આખા જગત ને એક વાત પ્રસિદ્ધ છે. આત્માનું સ્વરૂપ એને સમજાવવું હોત તો એ અસદભૂત વ્યવહાર દ્વારા સમજી શકે કે જ્ઞેયોને જે જાણે છે તેને આત્મા કહેવામાં આવે છે. એને એમ ન કહેવાય કે જ્ઞાત તે તો તે જ છે, જ્ઞાય તો જ્ઞાય છે, તો ના
સમજે,
તો સમજે નહીં. તો આત્મા જ્ઞાય છે, જાણનાર છે, જાણનાર છે તો એ ન સમજે. તો જાણનાર છે એને સમજાવવું છે, જાણનાર તત્વ એને આપવું છે જ્ઞાયક. તો એને એમ કે છે કે જે આત્મા જ્ઞેયોને જાણે છે તે આત્મા છે, જ્ઞેયોને જાણે છે તે જ્ઞાયક છે, જ્ઞેયોને જાણે છે તે જ્ઞાયક છે. એમ હવે એ વ્યવહાર દ્વારા એને નિશ્ચય સમજાવવો તો અસદભૂત વ્યવહાર દ્વારા એને નિશ્ચયનો વિષય બતાવો. વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન કરી શકાય છે, કેમ કે આમ તો વચનાથી જ છે, આત્માનું સ્વરૂપ તો કહી શકાય નહીં, એ તો માત્ર વચનથી અગોચર અનુભવી શકાય છે. પણ જે બિન અનુભવી જીવો છે એને પણ પરનું હું જાણું છું એ વાત પ્રસિદ્ધ છે. તો કે જો આ ટેબલ ને તું જાણે ને, ટેબલ ને તું જાણે, આ ટેબલ મને જણાય છે, તો જે ટેબલ ને જાણનાર છે તે આત્મા છે. હવે ટેબલ ને જાણનાર તે આત્મા એમ માત્ર વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો પ્રયોગ હતો, નાયક સુધી તો ગયો નહીં. અને આને જાણે તે આત્મા, આને જાણે તે આત્મા, આને જાણે તે આત્મા, આને જાણે તે આત્મા, તો એનો ઉપયોગ ક્યાં રહી ગયો? આના દ્વારા જાણનાર જણાય છે અહીંયા સુધી ના, એટલે એકાંત પર પ્રકાશકમાં જીવો અટકી જાય. તો કે છે કે એ તો અજ્ઞાન થઈ ગયું, તો જ્ઞેય કરતા શુદ્ધ આવી ગઈ. જ્ઞેય છે તો જ્ઞાન થાય એમ નથી, જ્ઞાન તો જ્ઞાન થી થાય. જ્ઞેયો જણાય કે જ્ઞેયો ન જણાય, જ્ઞાન તો જ્ઞાન થી છે, જ્ઞેય થી જ્ઞાન થતું નથી એમ કે છે. જ્ઞાયકાર થવાથી તે ભાવને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, આ જગત ને પ્રસિદ્ધ છે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય તેને આત્મા કહેવામાં આવે છે. જે જ્ઞેયોને પ્રસિદ્ધ કરે, ખાટા મીઠા પદાર્થ પ્રસિદ્ધ કરે, તે જ્ઞાનનાર છે, આત્મા છે, જ્ઞાયક છે, આખા જગત ને આ પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, એટલે જ્ઞેય છે તો અહીંયા જ્ઞાયક છે એમ નથી, જ્ઞેયને જાણે તો આત્માનું અસ્તિત્વ છે એમ નથી. પર જણાય કે પર ન જણાય તો પણ જ્ઞાન તો જ્ઞાન થી છે. પણ બીજા જીવો જ્ઞાન ને સમજતા નથી, એને એમ જ સમજાવાય કે જે જ્ઞેયને જાણે છે તેને જ્ઞાન, જ્ઞાન અથવા જ્ઞાયક અથવા આત્મા કહેવામાં આવે છે. તો એ તો માત્ર એક વ્યવહાર દ્વારા નિશ્ચય સુધી પહોંચાડવાનું એક સાધન બને. પણ એમાં જો ચોટી જાય કે હું જ્ઞેયને જાણું છું, આ ઘડિયાળ જણાય છે મારા માટે, હું આત્મા છું, જ્ઞેય જણાય છે માટે હું આત્મા છું, તો જ્ઞાન ઉપયોગ
જ્ઞાન
આત્મા એની દ્રષ્ટિમાં નહીં આવે, અજ્ઞાન થઈ જાય, એકાંત પર પ્રકાશ. અહીંયા કે છે કે નાયકનું પ્રસિદ્ધ તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા તેને નથી, કારણ કે હવે એનું કારણ આપે છે. જ્ઞેય છે તો જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞેય છે અને જ્ઞેયને જાણે તો જ્ઞાન સિદ્ધિ થાય, તો જ્ઞેય કરતા શુદ્ધતા આવી ગઈ, તો પરાધીન થઈ ગયું જ્ઞાન. પરને જાણે ત્યારે અસ્તિત્વ થાય, પરને ન જાણે તો અસ્તિત્વ રહે નહીં, તો જ્ઞેય કરતા શુદ્ધતા થઈ ગઈ. માટે જ્ઞેય છે તો જ્ઞાન છે એમ નહીં, આત્મા છે તો જ્ઞાન છે. જ્ઞેય છે, જ્ઞેયને જાણે છે તો આત્મા છે એમ નહીં, પણ સ્વયં સિદ્ધ જ્ઞાન છે તેથી તે આત્મા છે. જેથી તો પણ તેને ગ્રહી કરતા સત્તા તેને નથી, કારણ કે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ આપે છે જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ નથી, કે જ્ઞેય છે તો જ્ઞાન છે એ વાત ખોટી છે. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં ઉપર જે જ્ઞેયાકાર થવાથી કહ્યું ને, જ્ઞેયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થાના કાળમાં પ્રતિમા ભગવાનની હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાન હોય કે ગુરુદેવ હોય, એને જાણવાની અવસ્થાના કાળમાં જ્ઞાયક પણે જે જણાયો, જાણનાર પણે જે જણાયો, જ્ઞેયોને જાણવાના કાળે જાણનાર પણે જે જણાયો, જે જ્ઞેયો જણાય છે જ્ઞાનમાં ત્યારે એમ સમજાવે છે કે જ્ઞેયો જણાય છે તે સમયે જ્ઞાયક જણાય છે. જો જ્ઞાયક ન જણાતો હોત તો જ્ઞાયક પ્રદર્શિત આવી જાય તો જ્ઞેય થી જ્ઞાન થયું એમ થાય, તો અજ્ઞાન થઈ જાય. પણ જ્ઞેયો જયારે જ્ઞાનમાં જણાય છે ત્યારે જાણનારો જણાઈ ગયો છે. જાણનારો એવો જે જ્ઞાયક ભાવ એના જ્ઞાનના અંશમાં સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ થઈ હોવાને કારણે જ્ઞેયો જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે પણ કારણ કે જ્ઞાયાકાર અવસ્થામાં એટલે જ્ઞેયોને જાણવાની અવસ્થાનો કાળ જયારે હોય ત્યારે જ્ઞાયક પણ જે જણાયો, જાણનાર પણ જે જણાયો, જાણનાર પણ જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ, સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ પડવાય પડો ને, એટલે જ્ઞેયોને જાણે છે જ્ઞાન ત્યારે જાણનાર પણ જણાય છે. ક્રોધ જણાય છે ત્યારે હું ક્રોધ પણ છું એમ નથી જણાતા, ક્રોધ જે જયારે જણાય ત્યારે જાણનાર પણ જણાય. શારીરિક સમીક દ્રષ્ટિ ચક્રવર્તી હોય અને ક્રોધ આવ્યો હોય